એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે અમેરિકાની ખરીદી કરવાની રીત જ બદલી નાખી.
બિલકુલ.
એમનું નામ સેમ વોલ્ટન અને એમની આત્મકથા છે મેડ ઇન અમેરિકા.
હા, આ એ જ સેમ વોલ્ટન જેમણે વોલમાર્ટ અને સેમ્સ ક્લબ સ્થાપ્યા.
બરાબર. અને એમની વાર્તા ખરેખર અસાધારણ છે. એક નાના ગામડાના દુકાનદારથી શરૂ કરીને યુનો દુનિયાના સૌથી મોટા રિટેલર બન્યા.
આછી રાત છે.
અને મને સૌથી રસપ્રદ વાત એ લાગે છે કે આટલી મોટી સફળતા પાછળના સિદ્ધાંતો છે ને તે એકદમ સરળ લાગે, આજે પણ કેટલા પ્રેરણાદાયક છે.
ચોક્કસ. અને આ પુસ્તક મેડ ઇન અમેરિકાનો મુખ્ય સંદેશ પણ એ છે કે ભાઈ, ધંધામાં સફળ થવા માટે કોઈ મોટી ડિગ્રી કે જાદુઈ ફોર્મ્યુલાની જરૂર નથી.
વોલ્ટન તો એમ જ કહે છે કે જો તમે ગ્રાહકને ભગવાન માનો, તમારા કર્મચારીઓને સાથી ગણો અને પૈસે પૈસાનો હિસાબ રાખીને કામ કરો તો બસ,
તો સફળતા મળે જ.
હા, અસાધારણ સફળતા મળી શકે છે. અને એમની વાતમાં દમ એટલે છે કારણ કે આ કોઈ થિયરી નથી, આ એમનો પોતાનો અનુભવ છે જેમણે જીવી બતાવ્યું છે.
શૂન્યમાંથી સર્જન કર્યું એમણે તો.
બરાબર. એ જ એમની વિશ્વસનીયતા છે.
તો ચાલો એમની આખી સફરને શરૂઆતથી સમજીએ. એમના જીવનના શરૂઆતના વર્ષો કેવા હતા? કયા પરિબળોએ એમના વ્યક્તિત્વને ઘડ્યું?
સેમ વોલ્ટનનો જન્મ ઓક્લાહોમામાં 1918માં, પણ ઉછેર થયો મિઝોરીના નાના ગામડાઓમાં. અને એ સમય હતો અમેરિકાની પેલી મહામંદીનો, ગ્રેટ ડિપ્રેશન.
ઓ, એટલે આર્થિક સંકળામણનો સમય.
હા, બહુ જ. એમના પરિવારે પણ સંઘર્ષ જોયો અને આ અનુભવે જ નાનપણથી સેમ વોલ્ટનના મનમાં મહેનત અને કરકસરના બીજ રોપ્યા. પુસ્તકમાં એ યાદ કરે છે.
શું યાદ કરે છે?
કે સ્કૂલમાં હતા ત્યારથી જ છાપા વેચવા, ગાય દોહવી એવા નાના મોટા કામ કરીને ઘરને મદદ કરતા, પૈસાની કિંમતે બરાબર સમજતા હતા.
એટલે નાની ઉંમરે જ જવાબદારી આવી ગઈ અને મહેનતુ બની ગયા.
બરાબર. અને આ જ ગુણો પછી એમના બિઝનેસનો પાયો બન્યા. એમણે મિઝોરી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સની ડિગ્રી લીધી. કોલેજમાં પણ બહુ એક્ટિવ હતા. પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ, એટલે લશ્કરમાં સેવા આપી. અને યુદ્ધ પછી જેસી પેની, જે મોટી રિટેલ ચેઇન છે, ત્યાં મેનેજમેન્ટ ટ્રેની તરીકે જોડાયા.
અચ્છા, ત્યાંથી રિટેલનો અનુભવ મળ્યો.
હા, કેટલાક બેઝિક પાર્ટ શીખ્યા. પણ એમને જલ્દી સમજાઈ ગયું કે મારે નોકરી નથી કરવી, મારે પોતાનો ધંધો કરવો છે.
અને ત્યાંથી એમની પોતાની સફર શરૂ થઈ, જેમાં શરૂઆતમાં સંઘર્ષ પણ હશે જ, ખરું ને?
હા, શરૂઆત કંઈ સહેલી નહોતી. 1945માં લશ્કરમાંથી પાછા આવીને એમણે પોતાની બચત અને થોડા પૈસા સસરા પાસેથી ઉછીના લઈને અરકાન્સાસના ન્યૂપોર્ટમાં એક ફ્રેન્ચાઇઝી લીધી, બેન ફ્રેન્કલિન સ્ટોરની.
ફ્રેન્ચાઇઝી એટલે બીજાના નામે ધંધો કરવો.
હા, એમની સિસ્ટમ પ્રમાણે. પણ અહીં સેમ વોલ્ટને પોતાની સૂઝ વાપરી, ઘણા પ્રયોગો કર્યા. ભાવ ઓછા રાખવા, વધુ વેરાયટી લાવવી, દુકાન વધુ સમય ખુલ્લી રાખવી.
અને એમના પત્ની હેલેનનો પણ સાથ હતો ને?
શાક, હેલેન પણ હિસાબ કિતાબમાં પૂરો સાથ આપતા.
તો આ પ્રયોગો સફળ થયા?
અરે, બહુ જ સફળ. 5-1 વર્ષમાં તો એમનો સ્ટોર આખા અરકાન્સાસ રાજ્યનો સૌથી વધુ નફો કરતો બેન ફ્રેન્કલિન સ્ટોર બની ગયો.
વાહ, શું વાત છે, 5 વર્ષમાં?
હા, પણ અહીં જ એમને એક મોટો પાઠ શીખવા મળ્યો. એક મોટી ભૂલ થઈ ગઈ હતી.
ભૂલ? કેવી ભૂલ?
એમણે જ્યારે દુકાન ભાડે રાખી ત્યારે પેલો લીઝ એગ્રીમેન્ટ, ભાડા કરાર, એ બરાબર વાંચ્યો નહોતો. એમાં ભાડું રિન્યૂ કરવાની, એટલે કે આગળ વધારવાની કોઈ શરત જ નહોતી.
ઓ,
મકાન માલિકે જોયું કે આ દુકાન તો બહુ ચાલે છે, એટલે જેવો કરાર પૂરો થયો એમણે ભાડું રિન્યૂ કરવાની ના પાડી દીધી અને આખો ચાલતો ધંધો પોતાના દીકરા માટે લઈ લીધો.
અરે બાપરે, આ તો બહુ મોટો ફટકો કહેવાય. આટલી મહેનત પછી બધું હાથમાંથી ગયું.
બરાબર. સેમ વોલ્ટન માટે તો આઘાતજનક હતું, પણ તેઓ હાર માને એવા નહોતા. આમાંથી એ 3 મુખ્ય વસ્તુ શીખ્યા.
કઈ 3?
પહેલું, કાયદાના કાગળિયા બરાબર વાંચવા. બીજું, બને ત્યાં સુધી પોતાની માલિકની જગ્યા પર જ ધંધો કરવો. અને ત્રીજું, ગમે તેવી મુશ્કેલી આવે, હિંમત હાર્યા વગર ફરી ઊભા થવું.
હા, આ અનુભવે તો એમના ભવિષ્યના નિર્ણયો પર બહુ અસર કરી હશે.
ચોક્કસ.
પછી શું કર્યું એમણે?
એ ન્યૂપોર્ટ છોડીને અરકાનસસના જ બીજા નાના શહેર બેન્ટનવિલે આવ્યા, જે આજે વોલમાર્ટના હેડક્વાર્ટર તરીકે ઓળખાય છે.
હા, બેન્ટનવિલ.
ત્યાં 1950માં એમણે વોલ્ટન્સ ફાઇવ એન્ડ ડાઇમ નામનો પોતાનો સ્ટોર શરૂ કર્યો. આ વખતે જગ્યા પોતાની હતી. અહીં એમણે ફરી ધંધો જમાવ્યો અને આ દરમિયાન એમણે એક ખાસ આદત કેળવી.
કઈ આદત જે પાછળથી બહુ કામ લાગી?
હા, એ હતી વિચારો ઉધાર લેવાની વૃત્તિ. એ ખુલ્લેઆમ કહેતા કે મેં મારા સારા આઈડિયા બીજા પાસેથી ચોર્યા છે.
હે, ચોર્યા છે?
હા, મતલબ કે એ શીખતા હતા. એ પોતાનું નાનું પ્લેન લઈને દૂર દૂર જતા, સ્પર્ધકોના સ્ટોરમાં ફરતા, જોતા કે ત્યાં શું સારું છે, ભાવ કેવા છે, ગોઠવણ કેવી છે, બધું બારીકાઈથી નોંધતા.
અચ્છા.
પછી પાછા આવીને જે સારું લાગે એ પોતાના સ્ટોરમાં લાગુ કરતા. એ આને શીખવાની પ્રક્રિયા ગણતા, કોપી નહીં.
વાહ, આ તો બહુ રસપ્રદ અભિગમ કહેવાય. બીજા પાસેથી શીખવામાં નાનમ નહીં. તો આ સમયે એમને ડિસ્કાઉન્ટિંગનો વિચાર આવ્યો હશે?
હા, બરાબર. એ વખતે ડિસ્કાઉન્ટ સ્ટોર્સનો જમાનો શરૂ થતો હતો, પણ મોટે ભાગે મોટા શહેરોમાં જ. સેમ વોલ્ટનને થયું કે નાના શહેરના લોકોને પણ ઓછા ભાવે વસ્તુઓ મળવી જોઈએ.
એમને
એમણે જોયું કે મોટી કંપનીઓ તો આ નાના બજારોને ગણકારતી જ નથી. ત્યારે એમના મનમાં સવાલ આવ્યો, જો મોટા શહેરમાં ડિસ્કાઉન્ટિંગ ચાલે તો નાના શહેરમાં કેમ નહીં?
અને આ સવાલ જ વોલમાર્ટના જન્મનું કારણ બન્યો.
એકદમ. 1962માં સેમ વોલ્ટને એમના ભાઈ બર્ડ વોલ્ટન સાથે મળીને રોજર્સ આર્કનસાઝમાં પહેલો વોલમાર્ટ ડિસ્કાઉન્ટ સિટી સ્ટોર ખોલ્યો.
શરૂઆત કેવી રહી? પડકારો તો હશે જ ના?
અરે, બહુ જ. પૈસાની તંગી, જૂના સ્પર્ધકો, મોટા સપ્લાયર્સ તો નાના ગામના નવા સ્ટોરને માલ આપવા પણ તૈયાર નહોતા, ખબર છે. પણ વોલ્ટન પાસે વિઝન હતું અને એમની પાસે કેટલીક ખાસ સ્ટ્રેટેજી હતી જેણે વોલમાર્ટને અલગ તારવ્યું.
કઈ સ્ટ્રેટેજી હતી એ જેના પર એમણે ધ્યાન આપ્યું?
મુખ્યત્વે ત્રણ બાબતો. એક, નાના અવગણાયેલા ગામડાના બજારો પર ફોકસ. જ્યાં કોઈ મોટી ચેન નહોતી જ હતી ત્યાં વોલમાર્ટ ગયું, એટલે શરૂઆતમાં સ્પર્ધા ઓછી.
બરાબર.
બીજું, એમની વિતરણ વ્યવસ્થા, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એમણે પેલું હબ એન્ડ સ્પોક મોડલ બનાવ્યું.
હબ એન્ડ સ્પોક એ શું?
એટલે કે એક સેન્ટ્રલ જગ્યાએ મોટું વેરહાઉસ એટલે કે હબ, અને ત્યાંથી આસપાસના બધા સ્ટોર્સ એટલે કે સ્પોક્સ ને પોતાના જ ટ્રકથી નિયમિત અને ઓછા ખર્ચે માલ પહોંચાડવાનો.
ઓ, આ તો બહુ કાર્યક્ષમ કહેવાય.
હા, ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટ્યો, સ્ટોક બરાબર રહેવા લાગ્યો, ભાવ નીચા રાખવામાં મદદ મળી. એ સમયે આ બહુ નવો વિચાર હતો. અને ત્રીજું, ખર્ચ પર એકદમ કડક કંટ્રોલ, કરકસર. આ તો એમનો મંત્ર હતો,
દરેક સ્તરે કરકસર.
હા, જેથી એ બચત ગ્રાહકને નીચા ભાવ તરીકે આપી શકાય.
અને આ સ્ટ્રેટેજી કામ કરી ગઈ. વોલમાર્ટ ઝડપથી ફેલાવા લાગ્યું. પણ આટલી ઝડપી ગ્રોથને મેનેજ કઈ રીતે કરી? અને પેલી વોલમાર્ટ કલ્ચરની વાત પણ સાંભળી છે.
જેમ જેમ સ્ટોર્સ વધ્યા એમ કંપની ચલાવવી અઘરી બનતી ગઈ. પણ સેમ વોલ્ટને એક અનોખી કંપની કલ્ચર બનાવી. એમણે કર્મચારીઓ માટે એમ્પ્લોયી શબ્દ કાઢી નાખ્યો.
તો શું કહેતા?
એસોસિએટ, એટલે કે સહયોગી. એ માનતા કે કર્મચારીઓ ભાગીદાર છે, એટલે એમણે પ્રોફિટ શેરિંગ શરૂ કર્યું. નફાના ભાગ કર્મચારીઓને મળે.
વાહ.
અને સ્ટોક ઓનરશિપ પ્લાન પણ લાવ્યા, જેથી કર્મચારીઓ કંપનીના શેર ખરીદી શકે. આનાથી બધામાં માલિકીની ભાવના આવી. લોકો વધારે જોશથી કામ કરવા લાગ્યા.
અને ટેકનોલોજીનો ઉપયોગ એમાં પણ આગળ હતા ને?
હા, એમાં તો બહુ દૂરંદેશી વાપરી. છેક 1980ના દાયકામાં, જ્યારે કોઈ વિચારતું પણ નહોતું, ત્યારે વોલમાર્ટે પોતાનું પ્રાઇવેટ સેટેલાઇટ નેટવર્ક બનાવ્યું.
સેટેલાઇટ નેટવર્ક શા માટે?
અરે, એનાથી હેડક્વાર્ટર, વેરહાઉસ અને દરેક સ્ટોર વચ્ચે રિયલ ટાઈમ કોમ્યુનિકેશન થયું. વેચાણના આંકડા, સ્ટોકની માહિતી, બધું તરત જ. નિર્ણયો ફટાફટ લેવાવા લાગ્યા.
કમાલ છે.
એ જ રીતે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે કોમ્પ્યુટર સિસ્ટમ પણ બહુ વહેલી અપનાવી. આ ટેકનોલોજીએ પણ એમને સ્પર્ધામાં બહુ આગળ રાખ્યા.
અને આ બધાનું પરિણામ એ આવ્યું કે વોલમાર્ટ અમેરિકાની અને પછી દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની બની. પણ એનો વારસો કેવો છે? એની અસર શું થઈ?
જો, વોલમાર્ટની સફળતાથી ગ્રાહકોને તો ફાયદો થયો જ. નીચા ભાવ, વધુ પસંદગી. પણ એની એક બીજી બાજુ પણ છે.
કઈ બાજુ?
ખાસ કરીને નાના શહેરોમાં વોલમાર્ટ આવવાથી ઘણા નાના લોકલ વેપારીઓના ધંધા બંધ થઈ ગયા. આના માટે વોલમાર્ટની ટીકા પણ બહુ થાય છે.
એ મુદ્દો પણ છે.
હા, પુસ્તકમાં વોલ્ટન આના પર વાત કરે છે, પણ મુખ્ય ભાર તો એમની સફળતાના સિદ્ધાંતો પર છે. એમનો વારસો ખાલી રિટેલ પૂરતો નથી, એમના મેનેજમેન્ટના સિદ્ધાંતો, લીડરશિપ સ્ટાઇલ અને પેલા એમના 10 નિયમો આજે પણ દુનિયાભરના બિઝનેસ લીડર્સ માટે પ્રેરણા છે.
તો આ સફળતા પાછળ સેમ વોલ્ટનની મૂળભૂત ફિલોસોફી શું હતી? કયા મૂલ્યો એમને પ્રેરિત કરતા હતા? એમના વિચારોના મૂળમાં જઈએ.
એમની ફિલોસોફીના કેન્દ્રમાં કેટલાક મુખ્ય સિદ્ધાંતો હતા જે એમના દરેક કામમાં દેખાય.
જેમ કે
પહેલું અને સૌથી મહત્વનું, ગ્રાહક સર્વોપરી. એમનું પેલું વાક્ય બહુ પ્રખ્યાત છે, આપણા બધાનો એક જ બોસ છે, ગ્રાહક.
હા, સાંભળ્યું છે.
અને એ ગમે ત્યારે આપણને નોકરીમાંથી કાઢી શકે છે, ખાલી પોતાના પૈસા બીજે ખર્ચીને, દરેક નિર્ણય ગ્રાહકને ધ્યાનમાં રાખીને.
બરાબર.
બીજું, આત્યંતિક કરકસર. આ ખાલી પૈસા બચાવવાનું હતું, આ એક કલ્ચર હતું. ઓફિસ ડેકોરેશનથી લઈને ટ્રાવેલ ખર્ચ સુધી બધે બિનજરૂરી ખર્ચ ટાળવાનો. એ માનતા કે બચાવેલો રૂપિયો ગ્રાહકને જ પાછો મળે છે,
સ્પર્ધાત્મક લાભ માટે.
હા. ત્રીજું, કર્મચારીઓ સાથે ભાગીદારી. એમને એસોસિએટ્સ કહેવા, પ્રોફિટ શેરિંગ, સ્ટોક ઓપ્શન્સ આપવા, કારણ કે ખુશ કર્મચારી જ સારી સેવા આપે. ચોથું, વિરોધ પ્રવાહમાં તરવું, એટલે કે બધા જે કરે છે એનાથી ડર્યા વગર કંઈક અલગ કરવું. નાના શહેરોમાં જવાનો નિર્ણય આનું જ ઉદાહરણ છે.
હા, એ તો સાચી વાત છે.
પાંચમું, કાર્યલક્ષી અભિગમ, એટલે કે એક્શન ઓરિયન્ટેડ. બહુ વિચારવાને બદલે ઝડપથી અમલ કરવો, ભૂલ થાય તો સ્વીકારી શીખીને સુધારો કરવો, પ્રયાસ કરતા રહેવું.
રેડી ફાયર એમ જેવું.
બરાબર. છઠ્ઠું, નમ્રતા અને હાથોહાથ નેતૃત્વ. અબજોપતિ બન્યા પછી પણ સાવ સામાન્ય રહેતા, જાતે સ્ટોરમાં જતા, કર્મચારીઓ ગ્રાહકોને મળતા, ફિલ્ડમાંથી જ શીખતા,
જમીન સાથે જોડાયેલા રહ્યા.
હા. અને સાતમું, વિચારો ઉધાર લેવા. સારા આઈડિયા ગમે ત્યાંથી મળે અપનાવી લેવા. સ્પર્ધકો પાસેથી શીખવું એ સ્માર્ટનેસ છે, નબળાઈ નહીં.
આ સિદ્ધાંતો તો બહુ સ્પષ્ટ છે, પણ કોઈપણ વ્યક્તિના જીવનમાં યુનો એવા અમુક વળાંક આવે છે જે બધું બદલી નાખે છે. સેમ વોલ્ટન અને વોલમાર્ટની સફરમાં એવા 3 મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સ કયા ગણી શકાય?
હા, ચોક્કસ. મારા મતે 3 એવા નિર્ણાયક વળાંક હતા.
કયા 3?
પહેલો તો પેલો ન્યુપોર્ટ સ્ટોરની લીઝ ગુમાવવાનો બનાવ. આપણે વાત કરીએ એમ, એ મોટી નિષ્ફળતા હતી, પણ એણે જે શીખવ્યું એ બહુ કિંમતી હતું.
કાયદાકીય સાવચેતી, માલિકીનું મહત્વ
અને નિષ્ફળતામાંથી બેઠા થવાની હિંમત. આ પછી જેમણે નક્કી કર્યું કે બને ત્યાં સુધી જગ્યા ખરીદી લેવી. વોલમાર્ટની રિયલ એસ્ટેટ સ્ટ્રેટેજી પર આની સીધી અસર થઈ.
બરાબર. બીજો વળાંક.
બીજો, નાના શહેરોને ટાર્ગેટ કરવાનો નિર્ણય. 1960ના દાયકામાં જ્યારે બધા મોટા શહેરો પાછળ હતા, ત્યારે વોલ્ટને જાણી જોઈને નાના ગામડાના બજારો પસંદ કર્યા.
આ પ્રવાહની વિરુદ્ધ જવાનો નિર્ણય હતો,
જેને બીજા અવગણતા હતા ત્યાં એમણે તક જોઈ.
એકદમ.
આનાથી શરૂઆતમાં સ્પર્ધા ટળી અને વોલમાર્ટને પગ જમાવવાનો સમય મળ્યો.
અને ત્રીજો?
ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો, પોતાના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ટેકનોલોજીમાં ભારે રોકાણ કરવાનો નિર્ણય. પોતાના વેરહાઉસ, પોતાના ટ્રક, પેલી હબ એન્ડ સ્પોક સિસ્ટમ, પછી સેટેલાઇટ નેટવર્ક, કોમ્પ્યુટર સિસ્ટમ.
હા, જે તે સમયે બહુ ખર્ચાળ અને જોખમી લાગતું હશે.
બહુ જ. પણ આ રોકાણોએ બ્રનમાર્ટને એવી ઓપરેશનલ એફિશિયન્સી આપી, એવી કાર્યક્ષમતા અને ખર્ચમાં લાભ આપ્યો જેની નકલ કરવી બીજા માટે અશક્ય બની ગયો. આનાથી જ વોલમાર્ટ લોજિસ્ટિક્સ અને ટેકનોલોજીમાં લીડર બન્યો.
આ 3 વળાંક ખરેખર એમની દૂરદર્શી અને હિંમત બતાવે છે. હવે આખી એમની જીવનયાત્રા, સફળતા, સંઘર્ષ, આ બધામાંથી આજના સામાન્ય શ્રોતાઓ માટે શું શીખવા જેવું છે? કયા માનવીય પાઠ છે?
અરે, ઘણા પાઠ છે. સેમ વોલ્ટનના જીવનમાંથી આપણે બધા ઘણું શીખી શકીએ.
જેમ કે?
પહેલું તો, નિષ્ફળતા એ શિક્ષક છે. ન્યુપોર્ટવાળો કિસ્સો જુઓ, ભૂલ થાય પણ એમાંથી શીખીને આગળ વધવું એ મહત્વનું છે.
હાર ન માનવી.
બરાબર. બીજું, નમ્રતા. આટલી સફળતા પછી પણ એમની સાદગી જુઓ. પેલી જૂની પિકઅપ ટ્રક એ બતાવે છે કે સાચી મહાનતા સાદગીમાં છે,
જમીન સાથે જોડાયેલા રહેવું.
હા. ત્રીજું, દરેકનો અવાજ સાંભળો, ખાસ કરીને ફ્રન્ટલાઇન કર્મચારીઓનો. વોલ્ટન હંમેશા એસોસિએટ્સને સાંભળતા, એમના વિચારોને મહત્વ આપતા,
કારણ કે એમની પાસે જ ગ્રાઉન્ડ રિયાલિટી હોય છે.
લે છે. પરંપરાને પડકારવી પડે.
હા.
પાંચમું, જીવનભર શીખતા રહો. વોલ્ટન ક્યારેય અટક્યા નહીં, વાંચતા, શીખતા, બદલાતા રહેતા. સતત શીખવું અને અનુકૂલન સાધવું જરૂરી છે.
અને છેલ્લું,
છેલ્લું મૂલ્યોને જીવો. એમની મહેનત, કરકસર, પ્રામાણિકતા એ ખાલી વાતો નહોતી, એમણે એને બિઝનેસનો ભાગ બનાવ્યો. વ્યક્તિગત મૂલ્યો અને ધંધાકીય સિદ્ધાંતો સાથે ચાલી શકે છે.
ખૂબ સરસ પાઠ. આખી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય તારણ કાઢવા હોય, ત્રણ એવી સૂઝ જે યાદ રહી જાય, તો તે કઈ હશે?
ચોક્કસ, ત્રણ મુખ્ય સૂઝ હું આ રીતે કહીશ.
હા, જણાવો.
પહેલું, એક ભાવનાત્મક સૂઝ. લોકો પર વિશ્વાસ મૂકો અને તેમને સશક્ત બનાવો. વોલ્ટન કહેતા કે એમની સાચી સિદ્ધિ વોલમાર્ટ નથી, પણ એ લોકો છે જેમણે બનાવ્યું. એમનો એક વિચાર છે, સારા નેતાઓ પોતાના સાથીઓનો આત્મવિશ્વાસ વધારવા ખાસ મહેનત કરે છે. જો લોકો પોતાનામાં વિશ્વાસ રાખે તો તેઓ અદ્ભુત કામ કરી શકે છે. નેતૃત્વ એટલે માનવ ક્ષમતાનો વિકાસ.
બહુ સાચી વાત. બીજું,
એક બૌદ્ધિક સૂઝ. સાચો સ્પર્ધાત્મક લાભ ઘણીવાર મોટી મોટી સ્ટ્રેટેજીથી નહીં, પણ મૂળભૂત કામગીરીમાં શ્રેષ્ઠતાથી આવે છે. એટલે કે ઓપરેશનલ એક્સલન્સ, લોજિસ્ટિક્સ, ખર્ચ નિયંત્રણ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, આ બધી બેકએન્ડ વસ્તુઓમાં માસ્ટરી મેળવીને પણ બજાર જીતી શકાય છે. કાર્યક્ષમતા જ એ મુખ્ય હથિયાર છે.
અને ત્રીજી, સાર્વત્રિક સૂઝ.
ત્રીજી એક સાર્વત્રિક સૂઝ, ગ્રાહક હંમેશા પ્રથમ. આ કદાચ સાંભળવામાં સાદું લાગે, પણ સેમ વોલ્ટનને આ વાતને પોતાના બિઝનેસના ડીએનએમાં ઉતારી દીધી હતી. દરેક નિર્ણયનો છેલ્લો હેતુ ગ્રાહકને વધુ સારું મૂલ્ય આપવાનો હતો. નફો એનું પરિણામ હતું, લક્ષ્ય નહીં. એક જ બોસ છે, ગ્રાહક. આ સૂત્ર જેમની સફળતાનો પાયો હતો.
ખરેખર સેમ વોલ્ટનની આખી સફર અને એમના સિદ્ધાંતો આજે પણ એટલા જ ઉપયોગી લાગે છે. અને એક વિચાર એ પણ આવે છે કે જે સિદ્ધાંતો પર વોલ્ટને વોલમાર્ટ બનાવ્યું, ગ્રાહક પર ફોકસ, કરકસર, ટેકનોલોજીનો ઉપયોગ, શું એ આજના ડિજિટલ યુગમાં એમેઝોન જેવી કંપનીઓના જમાનામાં પણ એટલા જ કામના છે?
હમ, સારો પ્રશ્ન છે.
કે પછી રિટેલના નિયમો એટલા બદલાઈ ગયા છે કે વોલ્ટનની સ્ટ્રેટેજીમાં મોટા ફેરફાર કરવા પડે. આના પર વિચારવા જેવું ખરું. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશો આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.